પ્રભુના વચનો તરફ આપણે જોઈશું. તો તમારી પાસે બાઇબલ હોય તો ખુલ્લું રાખશો. નિર્ગમન પુસ્તક જે હમણાં જ આપણે વાંચ્યું, 6 અધ્યાય અને 1-13 કલમોથી આપણે જોવા માંગીએ છીએ. પૃથ્વી ગોળ છે અને એના જો વચ્ચે બરાબર કેન્દ્ર સ્થાને તમે જાઓ તો હિઝકિયેલ 5:5 પ્રમાણે યરૂશલેમ આવે છે. અને હિઝકિયેલ 5:5 એવું લખેલું છે કે પૃથ્વીની મધ્યમાં યરૂશલેમ આવ્યું છે અને એની આસપાસ અન્ય દેશો આવેલા છે. અને અત્યારે મિડલ ઇસ્ટમાં જે બનાવો બને છે તેનાથી તમે માહિતગાર છો. ઇજિપ્તમાં અને લિબિયામાં અને ઈરાનમાં અને યમનમાં જે બનાવો બની રહ્યા છે તેની તરફ તેની આખી દુનિયાની નજર છે. આપણે જાણીએ છીએ કે ઇઝરાયલને ઈશ્વરનું ઘડિયાળ કહેવામાં આવે છે અને બાઇબલમાં જે મિસર કહેવામાં આવ્યું છે તે જ હાલનું ઇજિપ્ત. અને આપણને ખબર છે કે ત્યાં આગળ રાજાશાહી હતી, ડિક્ટેટરશીપ હતી અને મિસ્ટર મુબારક જેઓએ 30 વર્ષ સુધી ત્યાં રાજ કર્યું. પરંતુ એક દિવસ એવો આવ્યો કે પ્રજાએ, લોકોએ તેની સામે વિરોધ કર્યો અને તેમને સ્ટેપ ડાઉન થવાનું કહ્યું અને કોઈને પણ પોતાની પોઝિશનમાંથી નીચા ઉતરવાનું ગમે નહીં. એટલે એમણે ઘસીને ના પાડી દીધી કે નો વે, જો હું સ્ટેપ ડાઉન થઈશ તો આખા રાજ્યનું શું થશે અને બહુ અંધાધૂંધી ઊભી થશે. પરંતુ લોકોએ એમનો વિરોધ અને એમનો ઓપોઝિશન ચાલુ જ રાખ્યો અને છેવટે એમને નમતું જોખવું પડ્યું અને તેઓ સ્ટેપ ડાઉન થયા. અત્યારે હું માનું છું ત્યાં સુધી લશ્કરના હાથમાં રાજ્ય છે અને કદાચ સપ્ટેમ્બરની અંદર ચૂંટણી પણ થાય. પરંતુ આ ઇજિપ્તના લોકો તે ગુલામગીરીમાં હતા, પરંતુ એનાથી પણ મોટી ગુલામગીરી આપણને બાઇબલમાં જોવા મળે છે. નિર્ગમનના પુસ્તકમાં 6 અધ્યાયમાં જે વાત આપણે વાંચી તેમાં આપણે આ વાત જોઈએ છીએ. અને આ ઇજિપ્તના લોકો તો 30 વર્ષથી આ મુબારકની ગુલામગીરીમાં હતા, પરંતુ બાઇબલમાં જે ગુલામગીરી દેખાડવામાં આવી છે તો 430 વર્ષનો ગાળો હતો. રાજા છે ફારૂન, દેશ છે મિસર અને પ્રજા છે ઇઝરાયલ પુત્રો. અને આ ગુલામગીરીમાંથી છોડાવવા માટે પ્રભુ એક વ્યક્તિને ઉભી કરે છે જેનું નામ મૂસા છે. બાઇબલમાં મિસરને જાત જાતના ઉપનામ આપવામાં આવ્યા છે. ગુલામીનું ઘર, નિર્ગમન 20:2 એવું લખ્યું છે. અગ્નિની ભઠ્ઠી, બંદીખાનામાંથી અથવા જેલમાંથી, પુનર્નિયમ 7:8 એવું લખેલું છે. યિર્મિયામાં એક જગ્યાએ એવું લખ્યું છે કે લોઢાની ભઠ્ઠી, અને યિર્મિયા 34:13 એવું લખ્યું છે કે દાસત્વનું ઘર. આખી જિંદગી પર્યંત તે લોકો ફારૂનના ગુલામ હતા, દાસ હતા. અને એમાંથી છોડાવવા માટે પ્રભુએ મોઝીસ કે મૂસાને ઉભો કર્યો. હવે જો તમે બીજી કલમથી તે 8 કલમ સુધી આ જે 7 કલમો છે એમાં જોશો તો આપણો પ્રભુ કેવા છે એનું ભાન આપણને થાય છે. હું જયારે આનો અભ્યાસ કરતો હતો, મનન કરતો હતો, ત્યારે જો તમે બીજી કલમ જોશો તો એમાં પ્રભુ પોતાનું નામ આપે છે અને દેવે મૂસાની સાથે બોલતા તેને કહ્યું કે હું યહોવા છું. પણ જો તમે સહેજ આગળ જશો પાછળ 3 અધ્યાયમાં તો જયારે ઝાડવા મધ્યે મૂસાને પ્રભુએ દર્શન આપ્યું અને એને ઉભો કર્યો ત્યારે પ્રભુએ કહ્યું કે તો ઇસરાયલ પુત્રો જેને કહે કે મને પ્રભુએ મોકલ્યો છે અને હું તમને છોડાવીશ. એટલે તરત જ મૂસાને વિચાર્યો કે પ્રભુ હું મારે નામ શું કહેવું, કોણે મોકલ્યો છે? એટલે પ્રભુએ એવું કહ્યું કે હું જે છું તે છું, હું છું એ મને મોકલ્યો છે એમ જેને તારે કહેવું. એસ વિઝ્યુઅલ 1 કલમ, 3 અધ્યાય અને 14 કલમ.
હું જે છું તે છું, તને કહ્યું કે તું ઇસરાયલ પુત્રને કહેજે કે
એટલે ત્રીજા અધ્યાયમાં પ્રભુ કોઈ નામ આપતા નથી, પણ એટલું જ કહે છે કે હું છું એ મને તમારી પાસે મોકલો છે. એક રીતે એમ કહેવાય વ્યાકરણની દ્રષ્ટિએ કે હંમેશા હાજરા હજુર મદદગાર, હાજર, એવર પ્રેઝન્ટ ગોડ. જૂના કરારમાં જે હું છું દેવ છે એ જ દેવ નવા કરારમાં પણ આપણને જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, હું જીવનની રોટલી છું, હું જીવન છું, હું પાળક છું, હું દોરનાર છું, હું જીવનનો જરો છું, હું રસ્તો છું, હું સત્ય છું, હું રાજા છું. અને જો તમે માથીની સુવાર્તાનો છેલ્લો અધ્યાય છેલ્લી કલમ જોશો તો એમાં એવું લખેલું છે કે જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું, હું છું. જૂના કરારમાં જે હું છું ઈશ્વર છે, એ જ ઈશ્વર નવા કરારમાં પણ આપણને જોવા મળે છે. ત્રીજી કલમ, પ્રભુ પોતાની ઓળખાણ આપતા એમ કહે છે, અને સર્વ સમર્થ દેવ એ નામે મેં ઇબ્રાહીમને, ઈસાકને તથા યાકુબને દર્શન દીધું, પણ યહોવા એ મારા નામથી તેઓ મને ઓળખતા નતા. આપણો પ્રભુ તે સર્વ સમર્થ છે, ઓલ માઇટી ગોડ. અને પ્રભુને આ રીતે ઓળખવા પ્રભુના લોકો તરીકે એ બહુ જરૂરી છે. અને એટલા જ માટે પિત્તર એના પત્રમાં આ પ્રમાણે લખે છે. તમે જોશો પિત્તરનો બીજો પત્ર, તેનો પહેલો અધ્યાય અને બીજી કલમ, બીજું પિત્તર 1 અને 2. કૃપા અને શાંતિ કેવી રીતે મળે છે? પ્રભુ ઈસુને ઓળખવાથી. અહીંયા આગળ આપણે જોયું કે તેઓ મને ઓળખતા નહોતા ત્રીજી કલમમાં, પરંતુ પિત્તર આપણને કહે છે કે પ્રભુ ઈસુને ઓળખવાથી કૃપા અને શાંતિ મળે છે. શિષ્યએ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા ને, પછી યોહાને શું લખ્યું ખબર છે? અમે તેની કૃપા પર કૃપા પામ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહું? મારી શાંતિ હું તમને આપું છું. ગીતશાસ્ત્ર 119 અને 165 માં આવું વચન જોવા મળે છે. ગીતશાસ્ત્ર 119 અને 165, જેઓ પ્રભુ પર પ્રેમ કરે છે તેઓ બાઇબલ પર પણ પ્રેમ કરે છે. એવું કદી જ બની શકે નહીં કે તમે પ્રભુ પર પ્રેમ કરતા હો અને બાઇબલ વાંચતા ના હો. ઇટ્સ ઇમ્પોસિબલ. જો તમે પ્રભુ પર પ્રેમ કરો છો તો તમે બાઇબલનું વાંચન કરો છો, એનું મનન કરો છો, એને મોઢે કરો છો, એ તમને ગમે છે. અને પ્રભુનો સેવક દાઉદ કહે છે કે જેઓ તારા નિયમ પર પ્રેમ રાખે છે તેઓને શાંતિ મળે છે. કેટલા બધા લોકોના જીવનમાં શાંતિ હોતી નથી. જો આપણે સામાન્ય પ્રશ્ન પૂછે કેમ છો, તો પહેલો જ જવાબ શાંતિ છે. રાતે તો ઊંઘે આવતી ના હોય, શાંતિ છે. બહુ સહેલાઈથી લોકો જુઠ્ઠું બોલે છે, પણ આપણને ખબર છે કે આમના જીવનમાં, આમના કુટુંબમાં શાંતિ નથી. કારણ કે તેઓ પ્રભુને ઓળખતા નથી. પ્રભુને ઓળખતા નથી એટલે કૃપા અને શાંતિનો જે અનુભવ થવો જોઈએ એ થતો નથી. જો આની પછીની કલમમાં પણ એ જ રિપીટ કરે છે પિત્તર, ત્રીજી કલમ, બીજું પિત્તર 1 અને 3. એને ઓળખવાથી, એને ઓળખવાથી પ્રભુનું પરાક્રમ, પ્રભુનું જીવન અને ભક્તિભાવને લગતા વાના પ્રાપ્ત થાય છે. તો આ ત્રીજી કલમમાં આપણે જોયું 6 અધ્યાયની. હવે 4 કલમ, આપણો પ્રભુ કેવો છે હું તમને બતાવી રહ્યો છું. આપણો પ્રભુ તે કરાર કરે છે અને તેઓના પ્રવાસનો દેશ એટલે કનાન દેશ કે જેમાં તેઓએ પ્રવાસ કર્યો તેઓને આપવાનો મારો કરાર મેં તેમની સાથે કર્યો છે. પ્રભુ કરાર કરે છે અને કરાર પાળે છે. પ્રભુ વચન આપે છે અને વચન પાળે છે. જે કદી જુઠ્ઠું બોલતા નથી, જે કદી કરાર ભંગ કરતા નથી, જે કદી વચન ભંગ કરતા નથી. હકીકતમાં આ બાઇબલ શું છે? બે કરાર છે. 39 પુસ્તકો છે, જૂનો કરાર છે, અને 27 પુસ્તકો છે, નવો કરાર છે. એટલે બે મોટા કરાર પ્રભુએ એના લોકની સાથે કરેલા છે. 5મી કલમ તમે જુઓ, આપણો પ્રભુ કેવો છે. અને વળી મિસરીઓએ ગુલામીમાં રાખેલા ઇસ્રાયલ પુત્રની રોકકળ મેં સાંભળી છે. તે કરાર યાદ રાખે છે અને પાળે છે. તે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. આપણા બધાના માર્ગોનો એ માહિતગાર છે. ગીતશાસ્ત્ર 139 તમને ખબર છે, બેસવું, ઉઠવું, ચાલવું, સુઈ જવું બધું તપાસી જુએ છે. તમારા મનમાં, તમારા કુટુંબમાં જે કંઈ ગડમથલ થાય છે કોઈને ખબર નથી, પણ પ્રભુને ખબર છે. આપણો પ્રભુ એવો છે. 6મી કલમ, આપણો પ્રભુ કેવો છે. એ માટે ઇસરાયલ પુત્રોને કહે, હું યહોવા છું, ને મિસરીઓની વેશધારીથી હું તમને કાઢીશ, ને તમને તેમની ગુલામીમાંથી તમને મુક્ત કરીને લંબાવેલા હાથ વડે તથા મહાન ન્યાય કૃત્ય વડે હું તમને છોડાવીશ. આ કલમમાં 3 શબ્દો ખાસ ધ્યાન ખેંચે એવા છે. હું તમને કાઢીશ, હું તમને મુક્ત કરીશ, હું તમને છોડાવીશ. ગમે તેવી પરિસ્થિતિમાં હો તમે, પણ એ બધામાંથી પ્રભુ આપણને બહાર લાવનાર છે, કાઢનાર છે, મુક્ત કરનાર છે, છોડાવનાર છે. 7મી કલમ, આપણો પ્રભુ કેવો છે. અને હું તમને મારા લોક કરી લઈશ, ને હું તમારો દેવ થઈશ, ને તમે જાણશો કે મિસરીની વેશધારીથી તમને કાઢનાર તમારો દેવ યહોવા હું છું. આપણો જે પ્રભુ છે તે આપણને એના ખાસ લોક કરવા માંગે છે. આપણે નવા ક્રમમાં વાંચીએ છીએ કે મેં તમને પસંદ કર્યા છે, મેં તમને નિમ્યા છે, મેં તમારા પર પ્રથમ પ્રેમ કર્યો છે. પહેલું પિત્તર 2:9 આપણે શું વાંચીએ છીએ? તમે તો કહે છે પસંદ કરેલી જાતિ, રાજમાની આજક વર્ગ, પવિત્ર પ્રજા, ને પ્રભુના ખાસ લોક છો. વી આર સ્પેશિયલ, વી આર ઓનરેબલ પીપલ, વી આર સ્પેશિયલ પીપલ ઇન ધ સાઇટ ઓફ ગોડ. ઈશ્વરની નજરમાં આપણે ખાસ. તમે કદાચ તમારી નજરમાં અથવા તમારા કુટુંબની દ્રષ્ટિએ ગમે તેટલી કિંમત આંકતા હોય, પણ વી આર સો પ્રેશિયસ ઇન ધ સાઇટ ઓફ ગોડ. ઈશ્વરની નજરમાં આપણે ખાસ લોક છે. 8મી કલમ, અને જે દેશ આપવાના સોગન ઇબ્રાહીમની તથા ઇસાકની તથા યાકુબની આગળ મેં ખાધા છે, તે દેશમાંથી તમને લઈ જઈને વતનને માટે તે હું તમને આપીશ, હું યહોવા છું. આપણા પ્રભુનું એક બીજું લક્ષણ આ કલમમાં આપણને જોવા મળે છે, અને તો કહે છે ગિવિંગ ગોડ. બધું પ્રભુ આપણને આપે છે. એક નોન ક્રિશ્ચિયન વર્લ્ડમાં જ્યારે સુવાર્તા પ્રગટ કરવામાં આવી ત્યારે આવી વાત કરવામાં આવી. પ્રવિત્તના કૃત્ય 17મો અધ્યાય અને 25મી કલમ, આથેન્સમાં જ્યારે પાઉલ વાત કરે છે ત્યાંના જે બધા લોકોની સાથે, ભણેલા ગણેલા લોકોની સાથે, ત્યારે 25મી કલમમાં એમ કહે છે તેને માણસોના હાથની સેવા જોઈતી નથી, કેમ કે તેને કશાની ગરજ નથી. જીવન, શ્વાસોશ્વાસ તથા સર્વ વસ્તુઓ તે પોતે સર્વને આપે છે. પ્રાર્થના કરતા હતા ને હેરિસભાઈ, પ્રાર્થના કરાઈ સેશન રૂમમાં કે આજે અમે જીવતા છીએ, અમારો શ્વાસ ચાલે છે, તમારો નેક્સ્ટ બ્રેથ, બીજો જે તમારો હમણાં તમે શ્વાસ લેવાના છો, ઇટ ઇઝ ઇન ગોડ્સ હેન્ડ્સ. ભલો, આ પ્રભુના હાથમાં છે. અને પ્રભુ તે બધું જ આપે છે. યોહાન 3:16, ફોર ગોડ સો લવ ધ વર્લ્ડ ધેટ હી ગેવ. વોટ હી ગેવ? હી ગેવ હિઝ ઓનલી બિગોટન સન, પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. પ્રભુ તારણ આપે છે, પ્રભુ પાપોની માફી આપે છે, પ્રભુ પવિત્ર આત્મા આપે છે, પ્રભુ અનંત જીવન આપે છે, જ્ઞાન, બુદ્ધિ, ડાપણ, શક્તિ, સામર્થ્ય બધું પ્રભુ તરફથી પ્રાપ્ત થાય છે. આપણો પ્રભુ તે આપનાર પ્રભુ છે. તો આપણે પહેલી બાબત આપણે એ જોઈએ છે કે આપણો પ્રભુ કેવો છે. ઇઝ ઓલ માઇટી ગોડ, સર્વશક્તિમાન. આપણો પ્રભુ પર્સનલ છે, યહોવા મારો પાળક છે, વ્યક્તિગત રીતે આપણી સહાય કરે છે. આપણો પ્રભુ રાઇચિયસ છે, ન્યાયી છે. આપણો પ્રભુ અનસર્ચેબલ છે. એની ગમે તેટલી તમે શોધ કરો પણ એનો પાર તમે પામી ના શકો. આપણો પ્રભુ વાઇસ છે, ભલા છે. આપણો પ્રભુ ત્રિએક છે, ઈશ્વર પિતા છે, ઈશ્વર પુત્ર છે, ઈશ્વર પવિત્ર આત્મા છે. જે હું છું જૂના કરારમાં છે, એ જ હું છું નવા કરારમાં છે. એસિસેબલ છે, સેલ્ફ એક્ઝિસ્ટન્સ છે, ફેથફુલ છે, વિશ્વાસુ છે, ઇટર્નલ છે, અનંતકાળિક છે, ઓલ નોઈંગ છે. આપણે એમ કહે છે, જો તને એકલાને જ કહું છું, કોઈ કહેતો નહીં, પ્રભુને બધી ખબર છે. ઓલ નોઈંગ ગોડ, કોઈને ખબર નથી એ વાત ના કરશો, પ્રભુને બધી ખબર છે. આપણો પ્રભુ જસ્ટ, ન્યાયી છે. આપણો પ્રભુ ગ્રેસિયસ છે, કૃપાળુ છે. આપણો પ્રભુ પવિત્ર છે. જયારે યશાયાને દર્શન થયું ત્યારે શું, પવિત્ર પવિત્ર પવિત્ર. આપણો પ્રભુ મર્સીફુલ છે, દયાળુ છે. આપણો પ્રભુ લોંગ સફરિંગ છે, બહુ ધીરજ રાખે છે. આપણો પ્રભુ ઇમ્પાર્શિયલ છે, પક્ષપાત કરતો નથી. અત્યારે તો મા બાપ હોય ઘણી વાર છોકરાની બાબતમાં પક્ષપાત કરતા હોય એવું લાગે, છોકરાને એવું લાગે કે આને આમ કર્યું ને આને આમ. પણ જ્યાં સુધી પ્રભુને લાગવું પડે છે ત્યાં સુધી ઈશ્વર કોઈનો પક્ષપાત કરતા નથી. ઇન્ફાઇનાઇટ ગોડ, જેનો પાર ના પામી શકે. તો આપણો પ્રભુ એકદમ પરફેક્ટ છે. પ્રેઝ ધી ધ લોર્ડ. આપણા પ્રભુનો એવા પ્રભુ આપણને મળ્યા છે. હવે આ પ્રભુને લઈને મૂસા તે ઇસરાયલ પુત્રો પાસે જાય છે અને તેમનો રિસ્પોન્સ કેવો છે, 9મી કલમ જુઓ તમે. અને મૂસાએ ઇસરાયલ પુત્રોને એમ કહ્યું, પણ મનની વેદના તથા ઘટકી ગુલામીના કારણથી તે મૂસાનું ગણકાર્યું નહીં. આટલા ગજબના પ્રભુને લઈને મૂસા ઇસરાયલ પુત્રો પાસે ગયો અને એમને કહ્યું કે તમે જ્યાં જુલમ કરો છો ને, અને આ ફારૂન તમારી પાસે જે વેસ્ટ કરાવે છે ને, એમાંથી છોડાવવા માટે પ્રભુએ મને મોકલ્યો છે, અને હવે હું કહું એમ તમે કરો. અને એ પ્રભુ આવા આવા છે. એવી રીતે આ 2-8 કલમની અંદર પ્રભુની ઓળખાણ એને આપી. પણ આ 9મી કલમમાં બે બાબત આપણને ખાસ જોવા મળે છે. કઈ બાબતને લીધે તે ગણકાર્યું નહીં? તો કે છે મનની વેદના, પહેલી બાબત, અને ઘાતકી ગુલામી. એના એટલા બધા લોકો ફારૂનના ગુલામ થઈ ગયા હતા, એટલા બધા ડાઉન હાર્ટેડ હતા, એટલા બધા દબાઈ ગયેલા હતા કે આ બધી વાતો મૂસાની માનવા તેઓ તૈયાર થયા નહીં. ગયા મહિને મારા એક મનનમાં મારે વાંચવામાં આવ્યું અને એમાં એવું લખેલું છે કે 1950ની અંદર અમેરિકામાં એક પ્રખ્યાત ગીત થઈ ગયું. ગીતનું ટાઈટલ હતું 16 ટન 16 ટન. એટલે આ શું વજન કે ભાર બતાવે છે. અને આ ગીત લખનાર છે ટ્રેવિસ નામની વ્યક્તિએ આ ગીત લખ્યું અને એનું રેકોર્ડિંગ અર્ની ફોર્ડ નામની વ્યક્તિએ કર્યું. પણ આ ગીતનો જે ભાવાર્થ છે હું તમને કહું તો, આ જે લોકો કોલસાની ખીણમાં કામ કરતા હતા અને ખાણિયા, તે લોકો એટલું હાર્ડ વર્ક ને એટલી ગુલામગીરી કરતા હતા અને એમાં એવા ફસાયા હતા કે એ લોકો એવું માનતા હતા કે આ પરિસ્થિતિમાંથી આપણે કોઈ છુટકારો પામી શકશે નહીં. કેમ કે કંપની તરફથી અમને ઘર આપવામાં આવતું હતું, કંપની તરફથી અમને જે પગાર ચૂકવવામાં આપતો હતો એ પણ કૂપનો આપવામાં આવતી હતી. એ કૂપન લઈને તમારે કંપનીના સ્ટોરમાં જવાનું અને તો જ તમને બધી વસ્તુઓ મળે. પછી શોપરાઇટ ની કૂપન હોય ને તો એક મેમ ના ચાલે, શોપરાઇટ માં જ જવું પડે. એવી રીતે આજે કંપની ખાણમાં કામ કરતા હતા એમની કૂપન એમના સ્ટોરમાં જ લઈ જવી પડે. એ ગીતમાં એવું લખે છે કે ઉપરથી આકાશમાંથી સ્વર્ગમાંથી જો કોલ આવે ને તો અમારે નહીં આવું. કેમ? તો અમારો આત્મા તો પહેલા સ્ટોરમાં જ છે, અમારી પાસે કૂપનો છે, અમારે એ કૂપનો આપવાની, બધી વસ્તુઓ ખરીદવાની, જીવવા. પણ એટલા બધા એ લોકો ડાઉન હાર્ટેડ હતા કે તે લોકો કોઈ એમની પરિસ્થિતિમાં સુધારો લાવવા માંગતા નતા. હું માનું છું કે એવી જ કોઈ પરિસ્થિતિ આ ઈસરાયલ પુત્રોની હતી, જે એટલા બધા ડાઉન હાર્ટેડ હતા કે મૂસાએ આ બધી વાતો કહીને આટલા જોરદાર પ્રભુની રજૂઆત એમની આગળ કરી. પણ નવમી કલમમાં એમ લખ્યું છે કે તેઓએ મૂસાનું ગણકાર્યું નહીં. હવે જો બાઇબલમાં તમે જોશો તો મૂસાનું જે ચિત્ર છે એ બરોબર પ્રભુ ઈસુને મળતું આવે છે, અથવા એમ કહી શકાય કે મૂસાની જે પ્રતિછાયા છે એ પ્રભુ ઈસુના માટે આ બધી બાબતો કરવામાં આવી હોય એવું લાગે છે. જેવી રીતે ઈસરાયલ પુત્રો ગુલામગીરીમાં હતા, મુશ્કેલીમાં હતા, દુઃખમાં હતા, આફતમાં હતા, અને એમને છોડાવવા માટે, મુક્ત કરવા માટે મૂસાને મોકલવામાં આવ્યો, એવી રીતે આખી માણસ જાત જ્યારે પાપમાં હતી, દુષ્ટતામાં હતી, ભૂંડાઈમાં હતી, અંધકારમાં હતી, ત્યારે એમને છોડાવવા માટે ઉપરથી પ્રભુ ઈસુને મોકલવામાં આવ્યા. મારા સ્ટડીમાં બધી કેટલી બાબતો છે પણ થોડીક બાબતો હું તમને જલ્દીથી જાણી દઉં. તો મૂસા અને પ્રભુ ઈસુ નો જન્મ વખતે ઇઝરાયલનું જે રાજ્ય હતું તે પરદેશી લોકોના હાથમાં હતું. મૂસાનો જન્મ થયો ત્યારે આપણે જાણીએ છીએ કે ફારોન રાજા રાજ કરતો હતો, પ્રભુ ઈસુનો જન્મ થયો ત્યારે હેરોદ રાજા રાજ કરતો હતો, અને આ બંને દુષ્ટ રાજાઓ હતા, અને બંને આ બંને જણને મારી નાખવા પ્રયત્ન કર્યા. તમને ખબર છે કે મૂસાને પણ એ વખતે ત્યાંની જે દાઈઓ હતી, ડિલિવરી કરાવતી હતી, એમને ખાસ સૂચના આપવામાં આવેલી કે જો કોઈ હેબ્રુ બેનને ડિલિવરી થાય અને નોર બાળક જન્મે તો એને નાઇલ નદીમાં ડૂબાડી દેવું, પણ ફિમેલ હોય તો એને જીવતી રહેવી. અને એટલા માટે આ મૂસાની ઉપર જોખમ હતું. એવું જ પ્રભુ ઈસુ માટે આપણે પણ વાંચીએ છીએ કે જયારે ખબર પડી કે આ રીતે પ્રભુ ઈસુનો જન્મ થયો છે ત્યારે હેરોદે હુકમ કર્યો કે 2 વર્ષની નીચેના જેટલા બાળકો હોય એમની કતલ કરી નાખે. એટલે બંનેને વખતે બંનેને મારી નાખવા માટે આ પ્રયત્નો કરવામાં આવ્યા. પરંતુ આપણે જાણીએ છીએ કે મૂસાનો અદભુત રીતે બચાવ થયો. જયારે એને ટોપલીમાં મૂકીને નાઇલ નદીમાં તરતો મૂકી દેવામાં આવ્યો ત્યારે ફારૂનની જ દીકરીને તે હાથ લાગ્યો અને રાજાના મહેલમાં તેનો ઉછેર થયો. પ્રભુ ઈસુને પણ મિસરમાં નાસી જવું પડ્યું આપણને ખબર છે, અને બંનેના મા બાપોએ બંનેને રક્ષણ આપ્યું. મૂસા પોતાના કામમાં બાહોશ હતો એવું સાક્ષી આપણે પ્રેરિતના કૃત્ય 7મું અધ્યાય 22મી કલમમાં વાંચીએ છીએ. કારણ કે રાજાના મહેલમાં એનો ઉછેર થયો હતો અને સર્વ પ્રકારની વિદ્યા, જ્ઞાન, બુદ્ધિ, દાપણ, સારા ને સારા ટીચરોની મારફતે એને ટ્રેન કરવામાં આવ્યો. એવી જ રીતે પ્રભુ ઈસુ સંબંધી પણ આપણે વાંચીએ છીએ જયારે સિનાગોગમાં ઉપદેશ કરતા હતા ત્યારે લોકો એવું કહેતા હતા કે આ સુથારનો દીકરો નથી, આ મરિયમ અને આ બધા એના ભાઈઓ અને બહેનો આપણી સાથે નથી, તો આ બધું બુદ્ધિ અને જ્ઞાન એની પાસે ક્યાંથી? જે મૂસાની પાસે હતું એ પ્રભુ ઈસુની પાસે પણ હતું. મૂસાનો પણ નકાર કરવામાં આવ્યો જયારે એને ઈસરાયલ પુત્રોની સાથે વાત કરી ત્યારે હમણાં જ આપણે વાંચ્યું નવમી કલમમાં કે લોકોએ ગણકાર્યું નહીં, અને ત્યાર પછી પણ વારંવાર એની સામે કચકચ કરવામાં આવી છે એવું આપણે નિર્ગમનના પુસ્તકમાં વાંચીએ છીએ. પ્રભુ ઈસુનો પણ નકાર કરવામાં આવ્યો. હી કેમ અન ટુ હિસ ઓન બટ હિસ ઓન રિસીવડ હિમ નોટ. તે પોતાના લોકોની પાસે આવ્યો પણ પોતાના લોકોએ જ એને સ્વીકાર કર્યો. એને વધસ તમે જડો, એને વધસ તમે જડો, તો પછી અમે છોડી કોને મૂકીએ કે આ બારાબાસને છોડી દો? પ્રભુ ઈસુને વધસ તમે જડો. બંનેનો નકાર કરવાનો. મુસાએ જે બધી વાતો કરી અને લોકોની આગળ રજૂઆત કરી એના ઘરના માણસોએ જ એની ટીકા કરી. હારુને અને મરિયમે તમે ગણનાના પુસ્તકમાં વાંચો, બારમા અધ્યાય મેં બધી વાત આવે છે. પ્રભુ ઈસુ માટે પણ એવું લખવામાં આવ્યું કે તેના ભાઈઓએ પણ તેના પર વિશ્વાસ કર્યો. આટલા ઉપદેશો કર્યા, આટલા ચમત્કારો કર્યા, તો પણ તેના ભાઈઓએ એની પર વિશ્વાસ કર્યો નહીં. મૂસા, તો પણ મૂસા જયારે ઇસ્રાયલ લોકો પાપ કરતા હતા, ગુનો કરતા હતા, અને ઈશ્વર જયારે ગુસ્સે થતા હતા ત્યારે વચ્ચે આડો પડતો હતો અને કહેતો હતો કે જો તું એમના પાપોની ક્ષમા ના કરે તો મારું નામ જીવનના પુસ્તકમાંથી અથવા જે કોઈ પુસ્તકમાં તેને લખ્યાથી ભૂસી કાઢ્યો. પ્રભુ ઈશ્વરે પણ દુશ્મનોને માટે અને યહૂદી લોકો માટે પ્રાર્થના કરી, હે બાપ તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. આપણને ખબર છે કે સિનાઈ પર્વત પર મૂસાની સાથે પ્રભુએ મોડામોડ ફેસ ટુ ફેસ વાત કરી અને મૂસાનો ચહેરો ચમકતો હતો. ઇસરાયલ પુત્રની સામે જોઈ શકતા નતા, એટલો પાવર હતો, કારણ કે ઈશ્વરની સાથે વાત કરીને નીચે ઉતરતો. આવી જ કોઈ વાત આપણે પ્રભુ ઈસુ માટે પણ વાંચીએ છીએ. રૂપાંતરના ભાળ પર જ્યારે એનું સ્વરૂપ બદલાઈ ગયું ત્યારે તેઓ પણ ચળકતા હતા. મૂસા સિનાઈ પર્વત પર હતો, પ્રભુ ઈસુ રૂપાંતરના ભાળ પર હતા. મૂસાનું જ્યારે મરણ થયું ત્યારે દૂતની હાજરી જોવા મળે છે. જો તમે યહૂદાનું પુસ્તક જોશો, એક જ અધ્યાય છે, અને નવમી કલમ જોશો એમાં લખેલું છે કે મિખાઇલ દૂત ત્યાં હાજર હતા. પ્રભુ ઈસુનું મરણ થયું ને ત્યારે પણ દૂતો હાજર હતા. પેલા લોકો જયારે કબરે ગયા ને ત્યારે તમે દૂતોએ કહું તમે મુએલામાં જીવતા ને કેમ શોધો છો, ગાલિલમાં જાઓ ને કહો એ તો ઉઠ્યો છે. મૂસાનું મરણ નબો પર્વત પર થયું, પરંતુ એનું પુનરુત્થાન આપણે સુવાર્તામાં જોવા મળે છે. માથીની સુવાર્તા 17મો અધ્યાય 13મી કલમમાં જ્યારે પેલા લોકો રૂપાંતરના પહાડ પર હતા, પિત્તર યોહાન ને યાકુબ, ત્યારે મૂસા ને એલિયા વાતો કરતા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પણ પુનરુત્થાન થયું. યોહાનની લખેલી સુવાર્તા 20મો અધ્યાય 19 અને 20 કલમમાં આપણને જોવા મળે છે. બોલો, આપણે જયારે પાપી હતા ત્યારે પ્રભુ ઈસુને મોકલવામાં આવ્યા. રોમિયોના 5મા અધ્યાયમાં લખ્યું છે કે આપણે જયારે નિર્બળ હતા ત્યારે પ્રભુ ઈસુને મોકલવામાં આવ્યા. આપણે જયારે શત્રુ જેવા હતા, રોમી 5:10, ત્યારે પ્રભુ ઈસુને મોકલવામાં આવ્યા. આવી વિકટ પરિસ્થિતિમાંથી છોડાવવાને માટે, મુક્ત કરવાને માટે, ખરી સ્વતંત્રતા આપવા માટે પ્રભુ ઈસુને મોકલવામાં આવ્યો. આ વચનના પ્રકાશમાં આપણે પોતાને તપાસીએ. તમારી પરિસ્થિતિ કેવી છે? તમે કોઈ પાપની ગુલામગીરીમાં છો? બાઇબલ કહે છે કે જે પાપ કર્યા કરે છે તે પાપનો દાસ છે. ભલો, આમાં ફેર છે. પાપ કરે છે અને પાપ કર્યા કરે છે. ભૂલ થાય, પાપ થાય, પાપ કરે, પણ કર્યા કરવું એ કન્ટિન્યુશન બતાવે છે કે એમાં મજા પડે છે, એમાં આનંદ આવે છે, કોઈ દુઃખ નથી, કોઈ પસ્તાવ નથી. તમે કોઈ પરિસ્થિતિનો ભોગ બન્યા છો? તમને એવું લાગે છે કે હું આમાંથી છુટકારો મેળવી નહીં શકું? તમે કોઈ વ્યસનના ગુલામ તો નથી ને? તમાકુ કે પછી દારૂ કે પછી વોટ એવર, કોઈ ઇન્ટરનેટનું કોઈ વ્યસન હોય છે, કોઈ કુટેવમાં જો તમે ફસાયા હોય, એવું લાગતું હોય આપેલા ખાણીઓની માફક કે અમને કોઈ છોડાઈ નહીં શકે, જો તમે ડાઉન હાર્ટેડ છો કે ડિપ્રેસ થયેલા છો, તો બાઇબલમાં ગુડ ન્યૂઝ છે. અને એ તો આ છે, ગોડ્સ ન્યૂઝ, ગુડ ન્યૂઝ, બેસ્ટ ન્યૂઝ. ગોડ્સ લવ્સ યુ, ઈશ્વર તમને ચાહે છે. યોહાન 300, પ્રભુ તમને છોડાવવા માંગે છે. યોહાન 8:36, જો દીકરો ચાહે તો તમને મુક્ત કરશે, અને તમે ખરેખર મુક્ત થશો. એટલા જ માટે મેં આ ગીત કરાયું, મુક્તિ દિલાય યશુના, શાંતિ દિલાય યશુના. પ્રભુ તમને શાંતિ આપવા માંગે છે. મારી શાંતિ હું તમને આપું છું. ફિલિપી 4:7 એવું લખ્યું છે, પણ દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે તમારા હૃદયની તથા મનોની સંભાળ રાખશે. પ્રભુ તમને આનંદિત કરવા માંગે છે. ફિલિપી 4:4, પ્રભુમાં સદાનંદ. જગત એની લાલસા જતા રહેશે, પણ જે દેવની ઈચ્છા પૂર્ણ કરે છે તે સદા રહેશે. તમારો પ્રત્યુત્તર કેવો છે? તમારો રિસ્પોન્સ કેવો છે? આ પ્રભુને લઈને મૂસા જયારે ઇસરાયલ પુત્રોની પાસે ગયો, ત્યારે એમણે કહે છે, ગણકાર્યું નહીં. બોલો, આ પ્રભુને હું તમારી સમક્ષતામાં રજૂ કરું છું, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મને ને તમને છોડાવે છે. પ્રાર્થના કરી. અત્યારે થોડો સમય આપણી પાસે છે કે જેમાં આપણે આત્મ પરીક્ષા કરી શકીએ છીએ, આપણે પોતાને તપાસી શકીએ છીએ. પ્રભુના સેવક દાઉદે પ્રાર્થના કરી કે હે ઈશ્વર, મારી પરીક્ષા કર અને મને ઓળખ, મને પારખ ને મારા વિચારો જાણી લે, મારામાં કઈ દુરાચાર હોય તો તું જોજે, મને સનાતન માર્ગમાં ચલાવજે. આજે હું તમને તક આપું છું કે તમે પણ આવી પ્રાર્થના કરી શકો છો. તમને એમ લાગતું હોય કે હું કોઈ કુટુંબમાં ફસાઈ છું કે ફસાયો છું, કે હું કોઈ ઘરમાં એવી આવી પડી છું કે આમાંથી મને કોઈ છુટકારો કરી શકે એમ નથી, કે આ ઘરમાંથી હું મુક્ત થઈ શકું એમ નથી, કે આ પરિસ્થિતિમાંથી હું બહાર આવી શકું એમ નથી, તો પ્રભુ એ બધામાંથી તમને છોડાવી શકે છે. એવી કોઈ માંદગી છે કે તમને એવું લાગે છે કે હવે મારું આઈ બન્યું? પ્રભુએ 8 વર્ષના પક્ષઘાતથી પીડાતા એનિયસને સાજાપણું આપ્યું, 12 વર્ષથી પીડાતી લોહીવાવાળી બાઈને સાજાપણું આપ્યું, 38 વર્ષથી પીડાતા પક્ષઘાતીને કોઈ મદદ કરી શક્યો નહીં, પ્રભુ ઈસુ તેની પાસે ગયા તેને સાજાપણું આપ્યું. તમે પોતે પ્રાર્થના કરો, તમારી પરિસ્થિતિ પ્રભુને જણાવો, અને પ્રભુ ઈસુ તમને છુટકારો આપશે. જો દીકરો ચાહે તો તમને મુક્ત કરશે, અને તમે ખરેખર મુક્ત થશો. પ્રભુની શાંતિ, પ્રભુનો આનંદ અને પ્રભુનો પ્રેમનો તમને ખરેખર અનુભવ થશે, અને તમે અત્યારે કરો એવી હું રિક્વેસ્ટ કરું છું. હે સર્વશક્તિમાન પ્રભુ, અમારા મુખના શબ્દો ને અમારા હૃદયના વિચારો તમારી આગળ માન્ય થાઓ.